તારીખ 10/12/1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 761 અને 762 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 440 મૂળ કેસેટમાં એ સેડ બ્લેન્ક છે.
પરપદાર્થનો ત્યાગ નથી એવું કાંઈ નથી. બરોબર. જુઓ, જે જે જીવોએ ચારિત્ર અંગીકાર કર્યું તે બધા ત્યાગ કર્યો છે. એનો અર્થ શું? એનો અર્થ કદાપી એવો નથી કે પરપદાર્થ ને કારણે રાગ દ્વેષ થતા હતા માટે એનો ત્યાગ કરાવ્યો છે. પરપદાર્થ નું લક્ષ થતું હતું માટે એનો લક્ષ છોડાવ્યો છે, અને એ લક્ષ છોડવા માટે બહાર માં એનો ત્યાગ જોવામાં આવે છે. જો લક્ષ ન છોડે તો એના અનુપસ્થિતિમાં પણ એનું લક્ષ કરે તો રાગ થાય. જંગલમાં વનમાં ગયા પછી ઘર સાંભળે તો રાગ થાય કે ન થાય? કેમ કે લક્ષ કર્યું. તો લક્ષ કર્યું એને એ છોડ્યું નથી એમ કે છે. લોકો એમ સમજાય છે કે ત્યાગ કર્યો માટે છોડી દીધું. નાની બીજી રીતે વિચારે છે. નિમિત્તાધીન દ્રષ્ટિ વાળા નિમિત્ત ની પ્રધાનતાથી જુએ છે કે આને ત્યાગ કર્યો માટે છોડ્યું. જયારે જ્ઞાની ઉપાદાન ની દ્રષ્ટિથી જુએ છે એ વિચારે છે કે એને લક્ષ કર્યું. જો હજી એનું લક્ષ ત્યાં છે તો એને છોડ્યું નથી. છોડ્યું હોય તો પણ છોડ્યું નથી. માટે લક્ષ ને છોડાવવા માટે ઉપદેશમાં પરપદાર્થ નો ત્યાગ નો ઉપદેશ આવ્યો છે. એમાં મૂળ વાત લક્ષ છોડાવવાની છે કે દર્શન નો વ્યતીત થયો હોય તો પણ ચારિત્ર મોહજનિત રાગ છોડવા, સર્વસંગ વિમુક્ત થવા અર્થે સર્વ પદાર્થ નું, જગત ના તમામ પદાર્થ નું લક્ષ છોડવા યોગ્ય છે. જો પરપદાર્થ નું લક્ષ કરવામાં આવે તો રાગ અવશ્ય થાય, થાય ને થાય જ. એનું તો દર્શન મોહ સહિત છે. દ્રવલિંગી ને તો દ્રવલિંગ તો દર્શન મોહ સહિત છે, એટલે એને તો લક્ષે છે અને ઠીક ઠીકપણું પણ છે. એને પરપદાર્થ માં ઠીક ઠીકપણું થઈ આવે છે, પણ એ વ્યવહાર એટલો શુદ્ધ પાડે છે કે એનાથી એને સંતોષ થાય છે. મોક્ષ માર્ગ ની એને ખબર નથી, એને જ મોક્ષ માર્ગ માને છે. જે વ્યવહાર પાડે છે એને જ મોક્ષ માર્ગ માને છે, એટલે વ્યવહારમાં ભૂલેલા છે. લક્ષ છે એટલો એને પણ રાગ છે, અને એટલો અલ્પબંધ એને પણ થાય છે, એટલે લક્ષ છોડાયું છે. મુનિ જે સર્વસંગ પરિત્યાગ કરીને સ્વરૂપ ધ્યાનમાં જ મુખે રહે છે એનું કારણ કે એને કોઈ પર પદાર્થનું લક્ષ પણ કરવું નથી. શુદ્ધોપયોગ, હા, લક્ષ ન કરે એટલે શુદ્ધોપયોગ.
લક્ષ કરે
તો રાગ થાય છે. પંચ મહાભૂતનો વિકલ્પ આવે, 28 મૂળ ગુણનો વિકલ્પ આવે, એ પર પદાર્થના લક્ષ્ય આવે છે. બીજા જીવોની હિંસા હિંસાનો સાવધાની સંબંધીનો વિકલ્પ પણ એના પરપદાર્થને લક્ષ્ય આવે છે, એટલો રાગ થાય છે. જેટલો રાગ થાય છે એટલું બંધન થાય છે. સર્વાર સિદ્ધિમાં જાય મુનિ દશા છોડીને, કેટલો સ્વભાવ ભેગો થઈ ગયો, મોટું જંકશન થઈ ગયું. 33 સાગર નું આયુષ એને એવા ભાવને ને એના ફળને મોક્ષ માર્ગી ઠીક તો માનતા નથી પણ ઈચ્છતા પણ નથી. સોગાની લીખું 33 સાગર નું આયુષ પડે, 33 સાગર રોકાવવું પડે દેવલોકમાં, જોઈને સાંભળીને માથું ભારે થાય છે. જેમ કોઈને અણગમતી દવા નામ લઈ ને વિચાર કરે ત્યાં અંદર માં એને ઉપકાર શરૂ થાય છે કે નહીં? જે દવા લઈ ન શકે એ આહાર કરવો તો એક બાજુ, પણ એનો વિચાર કરે ને ત્યાં એને અંદરમાં અરુચિ થઈ આવે છે. એમ 33 સાગરના સરવાર સિદ્ધિના ભવની વાત, હે 33 સાગર માથું અહીંથી ભારે થાય છે. આમ છે એ જલ્દી મુક્ત થવાની લક્ષણ બતાવે છે. એને એટલું પણ રોકાવું પોસાતું નથી. ભાવ કરે જે જીવ્યો જીવો ગુનો કરે એવી સજા એને મળે. એ 33 સાગર ની જેલ પડે છે ત્યારે તો થાય છે, નહીતર તો હારું માને તો એને સમજવાનો પ્રશ્ન નથી. એ ભાવને સારા માને એને તો એ 33 સાગર આવવાનો પ્રશ્ન રહેતો નથી. એ બધું બધું 31 સાગરે જાય. એક વિકલ્પ સાતમી નારકી નો ટાંકો બાંધે. આ જીવની શક્તિ કેટલી છે અને અંતર્મૃત માં શ્રેણી માંડે સિદ્ધાલય માં જાય. તાકાત છે જીવની શક્તિ અંદર ભરેલી છે, ક્યાં ઉપયોગ કરે છે એનો સવાલ છે. એમ ઇલેક્ટ્રિસિટીમાં પાવર છે, શક્તિ છે. પંખામાં લગાવે તો ગોળ ગોળ ફેરવે, હીટરમાં લગાડે તો ગરમ કરે, રેફ્રિજરેટરમાં લગાડે તો ઠંડુ કરે. ક્યાં લગાડવું એ સવાલ છે. શક્તિ છે, જેવો ઉપયોગ કરે એવું ફળ થાય. અમે નિમિત નૈમિતિક નો એક જ સમય હોવા છતાં બંને સ્વતંત્ર છે. નિમિત નૈમિતિક નો એક જ સમય હોવા છતાં બંને સ્વતંત્ર છે. નિમિત પણ સ્વતંત્ર અને નૈમિતિક પણ સ્વતંત્ર છે. કેવા પરિણામ કરવા એ નૈમિતિક ભાવ કરવા વાળો જીવ સ્વતંત્ર છે. કેવળ જ્ઞાનમાં આખું જગત નિમિત છે. વર્તમાન પર્યાય સહિતનું નહીં, ત્રણેય કાળની પર્યાય સહિતનું આખું જગત નિમિત છે. અને કેવળ જ્ઞાન નૈમિતિક ભાવ છે. બેને અરસપરસ લાગુ પડે છે, છતાં લક્ષ નથી. ત્યાં કેવળ જ્ઞાન કોઈ પદાર્થનું, અનંત પદાર્થમાંથી કોઈ પદાર્થનું લક્ષ્ય કરતું નથી. અહીં ત્યાં રાગ થતો નથી, વિતરાગતામાં નિમિત્ત છે. આખું જગત કેવળ જ્ઞાનની વિતરાગતામાં નિમિત્ત છે. સ્વતંત્ર છે. કોઈ પરપદાર્થને લઈને પર્યાય થાય છે, બીજા પદાર્થને નૈમિતિક ભાવ થાય છે એમ નથી. એક વ્યક્તિ નિર્ધનતાને દુઃખ સમજે છે, અથવા જગતમાં પ્રાય બધા જીવો નિર્ધનતાને દુઃખ સમજે છે. અને જ્ઞાની કહે છે કે ના, એ વાત ખોટી છે. એને નિર્ધનતા હોય તો એને એનું દુઃખ લાગતો નથી. નિમિત્ત સ્વતંત્ર છે કે નહીં? પરિણામમાં નિર્ધનતા હોવા છતાં પરિણામ તો સ્વતંત્ર છે. જેવું ઉપાદાન હોય એવું પરિણામ થાય, નિમિત્ત હોય એવું પરિણામ થાય, એવો કોઈ નિયમ નથી. એનું નામ સ્વતંત્ર છે. કેરીના રસનો આત્મામાં અત્યંત અભાવ છે. જો સમ્યક જ્ઞાન આપ જોવે છે, કેરીના રસનો આત્મામાં અત્યંત અભાવ છે. કેરીનો રસ આત્મામાં આવતો નથી, આહાર થાય ત્યારે પણ. આત્મામાં આવતો નથી એમ નહીં, આત્મામાં એનો સ્પર્શ પણ થતો નથી, અડતોય નથી. રસ રસમાં રહે છે, આત્મા આત્મામાં રહે છે, આત્મામાં સ્પર્શવાનો સ્વભાવ નથી. અરસ અને અસ્પર્શ એનો સ્વભાવ છે. અરૂપમ ગંધમ સ્પર્શ ગાથા છે ને બધામાં, ચારે પાંચે શાસ્ત્રમાં એ ગાથા છે, ધવળમાં આ ગાથા છે, અલિંગ ગ્રહણ અલિંગ ગ્રહણ ની ગાથા છે, ચેતના ગુણ સ્વભાવ ચેતના ચેતના ગુણ હે મને પહેલા શાસ્ત્ર પહેલા છે તો બહુ લાંબો ફેર નથી, છઠ્ઠા સૈકામાં છે. કેરીના રસનો આત્મામાં અત્યંત ભાવ છે તો તેના કારણે આત્મામાં કાંઈ થાય એમ બને નહીં. એક કેરીના રસને લઈને આત્માને ઠીકપણું લાગે એમ નથી, કેમ કે એ તો એનામાં અભાવ છે, એનાથી આત્માને કાંઈ થવાનું નથી. છતાં કાંઈક થાય છે એવું એ પોતાના સ્વરૂપને ભૂલીને પરિણમન કરે છે, એ એનો મૂળ દોષ છે. જીવનો અભાવ કહેવો અને વળી તેનાથી કાંઈક થાય એમ કહેવું, તે બંને વાત તદ્દન વિરુદ્ધ છે. જળ અને ચૈતન્યની ભિન્નતા કહેવી, જળ તે ચૈતન્ય રૂપ નથી ને ચૈતન્ય તે જળ રૂપ નથી, બંનેના સ્વભાવ તદ્દન ભિન્ન ભિન્ન હોવાથી એકનો બીજામાં સર્વાંશે અભાવ છે, સર્વથા અભાવ છે. છતાં એકને લઈને બીજાનું કાંઈ થાય એમ કહેવું, એ વાત જ તદ્દન વિરુદ્ધ છે. ન્યાયથી પણ એ વિરુદ્ધ છે, એ તો ન્યાયની દ્રષ્ટિએ પણ અનુકૂળ નથી. વસ્તુના સ્વરૂપમાં તો એમ છે જ નહીં, પણ ન્યાયથી પણ એ અનુકૂળ નથી. આ ધર્મને નામીને ધર્મને બાને આ ગૂંટો કર્યો છે કે જળનું કાર્ય ચેતન કરે ને ચેતનનું કાર્ય જળ કરે. શરીરના કાર્યો મેં કર્યા અને શરીરના ફેરફારથી મને લાભ થયો કે મને નુકસાન, એ બંને વાત વિરુદ્ધ છે. એ વિષય તો છે આમાં નિમિત નૈમિતિક સંબંધમાં. સ્વામી કાર્તિકેયનું પરીક્ષાની 182-193 ગાથાનો આ છેલ્લો બોલ છે, પાંચમો. દર્શન મોહનું એમાં દ્રષ્ટાંત આપ્યું, એ વિષય પણ સ્પષ્ટ કર્યો છે. 762 નંબરનો બોલ છે સ્વામી કાર્તિકેયનું પરીક્ષાની 196 ગાથાના પ્રવચન પરથી. જેને પોતાની સાચી શ્રદ્ધા અને સાચું જ્ઞાન થયું હોય તેની ભભક છાની રહે નહીં. શું કહે છે વિશે આપણે 2-3 દિવસ પહેલા થોડું ચાલી ગયું. જ્ઞાની અને અજ્ઞાની માં વિલક્ષણપણું હોય છે, સિમજી એ શબ્દ વાપરો છે. જ્ઞાની અને અજ્ઞાનીનું પરિણમન એક સરખું હોય નહીં, બંનેના પરિણમનમાં વિલક્ષણતા હોય છે, એટલે જુદું લક્ષણ હોય છે. એક હોય, એક જેવું ઉપર ઉપરથી દેખાય માટે એક છે એમ નથી. ઉપર તો એક વાત આવી ગઈ દર્શનનું, દર્શનનું રહી છે કે એકને પરપદાર્થ ઠીક કે અઠીક લાગે છે, બીજાને પદાર્થ ઠીક કે અઠીક લાગતો જ નથી. લાગવા લાગવામાં ફેર છે કે આ ઠીક છે, આ ઠંડી વધશે તો કે આ અઠીક છે, અઠીક છે કે ઠીક છે. આયુર્વેદ થી વિચારી કે ઠંડી પડે સારું, ઠંડી તો હોવી જોઈએ. જેને શરદી થઈ જાય એમ કે ના ના ઠંડી નો આવી, ઠંડી સારી નથી, આ બહુ ઠંડી છે, પ્રતિકૂળ પડે છે. મને ઠંડી લાગે છે, લાગે છે કે જણાય છે? પણ કેટલી ઠંડી છે, ઓછી છે, વધારે છે, એ જાણવાનો વિષય છે કે લાગવાનો વિષય છે? હું તો અસ્પર્શી સ્વભાવે છું, જ્ઞાન ને તો સ્પર્શના નથી, જાણવું છે પણ સ્પર્શના એને છે નહી, છતાં મને લાગે છે એવો જીવને વિભ્રમ થાય છે. એ વિભ્રમ છે એનો પ્રયોગ બધો કરવા જેવો. ચાલતી સિઝન છે એટલે પ્રયોગ એ કરવા લાગે છે કે જણાય છે? આ પ્રયોગથી જોઉં, પ્રયોગથી જોઉં કે અનુભવથી જોઉં? શબ્દો જુદા જુદા છે. જણાય છે કે લાગે છે એક વાર ચોખ્ખું કરવું જોઈએ, પરિણમનમાં ચોખ્ખું કરવું. આમ તો ગોખી નાખે કે જીવરૂપી છે, અગંધી છે, અસ્પર્શી છે, ચેતના સહિત છે, જળ ને ચેતન ભિન્ન છે, જળ તે જળ ચેતન નથી, ચેતન તે જળ નથી. પણ લાગે ત્યારે એ બધું ક્યાં જાય છે એ સમજાતું નથી. લાગે ત્યારે કઈક એ બધું હાજર રહેવું જોઈએ કે ના રહેવું જોઈએ? એને લાગે છે ક્યાં નક્કી કરે, તપાસે, લાગશે નહી, જણાશે, ખ્યાલ આવશે કે લાગતું નથી પણ જણાય છે. લાગવાની કલ્પના થાય છે, લાગતું નથી પણ ખરેખર જણાય છે. જો એની તપાસ બરાબર હશે તો, તપાસતા બરાબર તપાસ, ભૂલ પણ તપાસતા આવડવી જોઈએ ને. ભૂલ હોય અને ભૂલ તપાસવાનું કોઈ કહે ને એ એમ કહે કે ના ના મને ભૂલ દેખાતી નથી, તો એને હજી ભૂલ તપાસતા આવડી નથી. આ તો સીધી વાત છે. એની પાસે ભૂલ શોધાવી હોય તો એને ભૂલ ન બતાવે, એને કહી દે કે ભૂલ છે તારી મેળે તપાસ કર, પણ જડતી નથી તો હજી વધારે તપાસ કર. હું ભૂલ બતાવી દઈશ તો તને ભૂલ શોધતા નહીં આવડે. શીખડાવનારે એમ કે તારી મેળે તપાસ, જો તમે તારી મેળે ભૂલ જડશે તો ફરીને ભૂલ એવી કરીશ નહીં. કેમ કે કેમ ભૂલ થઈ અને તને ખબર પડશે, અને નહીતર ખબર પડતી નથી. પોતાને શોધવું જોઈએ, આ એનો નિરંતરનો અભ્યાસ થવો જોઈએ. અંતર સંશોધન છે એ જીવનો નિરંતરનો અભ્યાસ હોવો જોઈએ, તો એમાંથી કઈક ભૂલમાંથી છૂટવાનું કારણ બને, નહીં તો છૂટી શકાય એવું. ગોખી નાખે નહીં છૂટી શકાય, એમ ફેર પડે છે. જેને પોતાની સાચી શ્રદ્ધા અને સાચું જ્ઞાન થયું હોય, પોતાને પોતાના સ્વરૂપનું સાચું જ્ઞાન થયું હોય, અને પોતાના સ્વરૂપની અભેદ નિર્વિકલ પ્રતીતિ એવા જ્ઞાનના અનુભવના કાળમાં થઈ હોય, તેની ભભક એટલે તેનું લક્ષણ છાનું રહે નહીં, જુદું પડી જાય છે. એનું પરિણમન જુદું પડી જાય છે, શ્રદ્ધા અને જ્ઞાનનું એનું પરિણમન આખું જુદું પડી જાય છે. એનો અહીંયા એક પ્રકાર આપ્યો છે આ ભૂલની અંદર. કયો પ્રકાર લીધો છે? અનેક પ્રકારથી એ જોવાય છે. એક પ્રકાર અહીંયા આ ભૂલમાં ચાલશે કે બીજા સમ્યક દર્શન આદિ ગુણોના ધારક જીવો પ્રત્યે તેને અત્યંત પ્રેમ થાય છે. ઠીક, કેટલો અત્યંત પ્રેમ થાય? આ તો જ રાગ છે હો, કે એટલો રાગ એને બીજા કોઈ એના વ્યવહારે સંબંધી સગા હોય એના પ્રત્યે એને હોતો કે રહેતો કે થતો નથી. સામાન્ય રીતે કુટુંબ ને મિત્ર આદિ જે સ્વજન છે એના પ્રત્યે જીવોને રાગ થાય છે. તો કહે છે કે એના કરતા વિશેષ રાગ એને સમ્યક દર્શનના ધારક ધર્મના ધારક એવા ધર્મી પ્રત્યે એને અનુરાગ આવે છે. આ તો જે રાગ છે, રાગી જીવને રાગના દ્રષ્ટાંતથી સમજાવે છે. ઠીક, શ્રદ્ધા જ્ઞાન નું અહીંયા વાત નથી ચોખ્ખી કરી. જો નહીતર ખરેખર તો શું છે કે એનું વિલક્ષણપણું એના શ્રદ્ધા જ્ઞાન ને લીધે છે. પણ એવા શ્રદ્ધા જ્ઞાન ને કારણે કેટલુંક આચરણ ફરે છે, એમાં જે સ્વરૂપ આચરણ છે એ તો અરૂપી છે, એટલે એને સમજી નથી શકતા જીવો. એટલે બાહ્યાચરણમાં શું ફેર પડ્યો એ વાત દ્રષ્ટાંતમાં લીધી, કે બીજા સંગીત દર્શન આદિ ગુણોના ધારક જીવો પ્રત્યે તેને અત્યંત પ્રેમ થાય છે, એને વિશિષ્ટ પ્રકારનો અનુરાગ બંધાય છે. વ્યક્તિથી એને અનુરાગ નથી, એના ગુણથી અનુરાગ છે. અને એવી રીતે જુએ છે કે આ ગુણ વિશિષ્ટ વ્યક્તિ છે, એટલે એના પ્રત્યે અનુરાગ થાય છે. ગુણ વિશિષ્ટ છે એમ જોવામાં આવે છે. એટલે ત્યાં વ્યક્તિ રાગ નથી, પણ ગુણાનુરાગ છે. વ્યક્તિ પ્રત્યે રાગ હોવા છતાં ત્યાં વ્યક્તિ રાગ નથી, પણ ખરેખર ગુણાનુરાગ છે. અમારા વિદ્વાનોમાં આ પ્રશ્ન ચર્ચાયો હતો એકવાર મીટિંગમાં, ચર્ચા વ્યક્તિ રાગ નો ગુણાનુરાગ માં ફેર શું? કે ગુણ ના ગુણગાન કરવા, ગુણો ના ગુણગાન કરવા તે ગુણાનુરાગ, અને વ્યક્તિ ના ગુણગાન કરવા તે વ્યક્તિ રાગ. પછી પૂછું કે ગુણ ના ધારક હોય, ગુણ વિશિષ્ટ વ્યક્તિ હોય તો એ ગુણાનુરાગ કે વ્યક્તિ રાગ? તો કે વ્યક્તિ રાગ નહીં, એ ગુણાનુરાગ, એ વ્યક્તિ રાગ નથી. આ ભૂલ છે. અને એમ હોય તો અરિહંત ની જ પૂજા થાય, સિમંદર સ્વામી ની કે મહાવીર સ્વામી ની પૂજા ન થાય. ચોવીસી તીર્થંકરો ની પૂજા કેમ કરીએ? આવશ્યક નથી, બધા જ એક સરખા પદે બિરાજમાન છે. હરિહંત ની પૂજા કરો, મહાવીર સ્વામી નું નામ લેવું એ ખોટું છે, વ્યક્તિ થઈ ગઈ. એવી રીતે ત્યાં વ્યક્તિરાગ ગણવામાં આવતો
નથી.
તો કે પણ વ્યક્તિરાગ એવું કહેવાય તો છે, તાને વ્યક્તિરાગ થઈ ગયો છે એવું તો કહેવાય છે, કે એ ત્યારે કહેવાય છે કે ગુણ વિશિષ્ટ ન હોવા છતાં રાગ થાય તો એને વ્યક્તિરાગ કહેવાય. પણ ગુણ વિશિષ્ટ વ્યક્તિ હોય તો એને વ્યક્તિરાગ ન કહેવાય, પણ એને ગુણાનુરાગ કહેવાય. આમ બધી ચર્ચા ઉતારી છે. ભગવાન મહાવીર સ્વામી ને વંદન કર્યા છે. સોનભદ્ર સ્વામી નો શ્લોક છે. મોક્ષ માર્ગસ્ય નેતારં વેતારં કર્મ કુંતામ નાતારં વિશતત્વાનામ વંદે તદ્ગુણ લભ્યે. જે ગુણ વિશિષ્ટ વ્યક્તિ હોય એની પૂજા થાય તો એને વ્યક્તિ પૂજા ન કહેવાય, પણ એને ગુણ પૂજા કહેવાય. ગુણ ન હોય અને એની પૂજા થાય તો તે વ્યક્તિ પૂજા કહેવાય. વ્યક્તિ પૂજા અને ગુણ પૂજામાં ફેર છે, કારણ કે ગુણ ગુણી વગર રહેતો નથી. ક્યાંય કોઈ ગુણ એકલો રહેતો નથી ગુણી વગર. ગુણીના આધારે ગુણ રહે છે, ગુણના આધારે કોઈ ગુણી નથી રહેતો. ગુણીના આધારે ગુણ રહે છે, માટે એ રીતે ગુણીને ગુણથી જુદી કલ્પના કરે તો પણ એ સમજણ વગરનો વિષય છે. તો એનો અર્થ એ થશે કે ગુણ તો અમને પૂજ્ય છે, પણ ગુણી અમને અપૂજ્ય છે. ગુણ પૂજ્ય છે ને ગુણી અપૂજ્ય છે. ગુણ નો ધણી છે એ અમારે નથી જોતો, ગુણ જોઈ છે નહીં ભણી શકે. એ એક શ્રીમદજીના ઉપસ્થિતિમાં એક એવો પ્રકાર ભીનો છે કે કચ્છના એક ખીમજીભાઈ કરીને હતા, એમની સાથે પત્ર વ્યવહાર કરતા જિજ્ઞાસુ ને મુમુક્ષુ તરીકે. એમના પત્ર વ્યવહારની પદ્ધતિ જોઈને, પ્રશ્ન પૂછવાની પદ્ધતિ જોઈને એમણે એમને એક વખત એવો ઉત્તર લખ્યો છે કે તમારા પ્રશ્નો જોઈને એમ કહેવું ઉચિત લાગે છે કે તમારે જ્ઞાન જોઈએ છે પણ તમારે જ્ઞાની જોતા નથી. ઠીક,
બરોબર.
શું લખીને કહ્યું?
જ્ઞાન જોઈએ છે
કે તમારે જ્ઞાન તો જોઈએ છે પણ તમારે જ્ઞાની જોતા નથી. માટે એવી રીતે કદી તમને જ્ઞાન પ્રાપ્તિ થાય એવી આશા રાખશો નહીં. બહુ સ્પષ્ટ લખી નાખ્યું છે. કેમ એમ લખ્યું? કે જે જિજ્ઞાસાથી પ્રશ્ન પૂછતા હતા એમાં જે એને જ્ઞાની પ્રત્યેનો વિનય ભક્તિ ને આદર જોઈએ એનો અભાવ જોયો, અને પ્રશ્નો પૂછવામાં હોશિયાર, પ્રશ્નો પૂછે ધડાધડ, શું કરવા પ્રશ્નો પૂછે છે કે એને જ્ઞાન જોઈએ છે, જ્ઞાન જોઈએ છે ને જ્ઞાની જોતા નથી, તો એને જ્ઞાન મળશે કે એને જ્ઞાન નહીં
મળે?
એમ જેને ગુણ જોઈએ છે પણ ગુણ વિશિષ્ટ વ્યક્તિનો નિષેધ છે, એને ગુણ પણ જોતા નથી, એમ આપોઆપ સાબિત થઈ જાય છે. શું કહેશે અહીંયા એક હજી મુમુક્ષુતામાં એ વાત ઘટાડવી જોઈએ. પણ જેને સાચું શ્રદ્ધાન ને સાચું અથવા યથાર્થતા જ્યાં હોય ત્યાં તેને સમ્યક દર્શન આદિ ગુણોના ધારક જીવો પ્રત્યે બહુ ચોખ્ખું કર્યું છે. સમ્યક દર્શન પ્રત્યે નહીં પણ સમ્યક દર્શનના ધારક જીવ પ્રત્યે તેને અત્યંત પ્રેમ થાય છે. પ્રેમ થાય છે એટલું ના દીધું, પ્રેમ તો રાગ છે કે હા એને ત્યાં અત્યંત પ્રેમ થાય છે. આ પણ એની રાગની ભૂમિકામાં આવો ફેરફાર થાય થાયને થાય જ છે. આ બાહ્યાચરણનો ફેરફાર આટલો ત્યાં ન હોય તો એને સમ્યક દર્શન પ્રત્યે પ્રેમ છે એ વાત પણ રહેતી નથી, તો એને સમ્યક દર્શન છે એ વાત પણ એને રહેતી નથી. ધર્માત્માને દેખીને અનુરાગ આવે છે, ધર્માત્માને દેખીને દ્વેષ આવે એ તો પ્રશ્ન જ નથી, પણ અનુરાગ ન આવે એ પણ પ્રશ્ન નથી. ઠીક, દ્વેષ આવે એનો તો વિચાર પણ કરવા જેવો નથી, પણ અનુરાગ ન આવે રખડવાનું મૂકી દેવો. પરિભ્રમણ એનું ઘણું છે અથવા એનું પરિભ્રમણ વધી ગયું છે એમ ખાનામાં કે ખાતામાં મૂકી દેવા, પણ જો અનુરાગ ન આવે તો પણ હજી એની યથાર્થતાનો પત્તો નથી, ઠેકાણો નથી. આમ આમ કહેવું છે, ધર્માત્માને દેખીને અનુરાગ આવે છે. કારણ છે કે પોતાને પણ ગુણની પ્રીતિ અને બહુમાન છે તેથી એમ થઈ ગયું છે.
ભગવાન જય હો પરમ કૃપા.